તારીખ 16/7/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 259 અને 260 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182
પ્રેરણા આપે છે કે ભાઈ તારા સ્વગુણમાં તે કદી વાસ કર્યો નથી, એ તારું સ્વસ્થાન છે, સ્વઘર છે, નિજ પ્રદેશ છે, નિજ દેશ છે, તો એમાં વાસ કર. બીજા ઘર મકાન આદિમાં કોઈ તારું ઘર મકાન છે ને ચણાવ્યું હોય, બનાવ્યું હોય, ખરીદ્યું હોય તો પણ એ તારું છે ને
નહીં.
એ ઘરમાં શાશ્વત તારે રહેવાનું કોઈ કારણ પણ છે ને, કેમ કે રહી શકાશે ને શાશ્વત કોઈ એક સ્થાનમાં જે સંસાર અવસ્થામાં રહેતો નથી. સિદ્ધાલય એ શાશ્વત સ્થાન છે, સાદી અનંતપણે રહેવાનું અને નિજ સદસિદ્ધ પદ છે, એ સ્વઘર છે, પણ એમાં કદી જીવે વાસ કર્યો નથી. સ્વઘરને ભૂલીને દાદાજી વિભાવને પોતાનું ઘર માને એમાં તું વેસો છો. ઘરમાં નથી વેસો પણ ઘર સંબંધીના રાગમાં વેસો છો, એ બરોબર છે. એમ માને છે માણસ કે હું ફલાણા મારા ઘરમાં રહું છું, સુંદર મજાનું મારે ઘર છે ને એમાં હું
રહું છું.
ખરેખર તો એ ઘર સંબંધીના રાગમાં જીવ રહ્યો છે, રાગમાં તન્મય થયો છે. રાગને, રાગના વિષયને સદ્રષ્ટા જોઈને ભૂલ થાય છે કે હું ઘરમાં વસું છું. પણ કોઈ આત્મા પોતાની પર્યાયમાં વસે છે, પર્યાયમાં વાસ કરે છે, એ સિવાય બહાર કોઈ વાસ કરી શકતું નથી. રાગની પર્યાય છે તો રાગમાં વાસ કરે છે. એ સ્વઘરને ભૂલીને રાગાદી વિભાવને પોતાનું ઘર માનીને તેમાં તું વસો છો, તેમાં તે વાસ કર્યો છે, પણ એ ઘર ટકેવું નથી. બધા જ પોતાના સ્વરૂપ સિવાયના બધા જ સ્થાન પોતાને માટે વસવાની કામના નથી, વસી શકાય એવા પણ
ગમે.
પણ શ્રી ગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે, પણ ઘરમાં જઈને વિશો છો એને ઘરમાં પાછો બોલાવે છે. ભાઈ તું ભૂલો, પર ઘરમાં વિશો, પર ઘરને સ્વઘર માનીને વિશો, તેથી કંઈ પારખું ઘર તારું થઈ જાય, ભૂલથી કંઈ જાય એટલે તારું ઘર થઈ જાય, એમ તો બનશે નહીં. શ્રી ગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે, આ વાસ્તુ છે. સોનગઢમાં કોઈ નવા મકાનના વાસ્તુ પ્રસંગે ગુરુદેવ પ્રવચન દેતા ત્યારે ખાસ આ વાત કરતા કે ભાઈ આ તારું સ્વઘર નથી, પણ આ ખરું વાસ્તુ પણ નથી. છે, ચોખા રાખીને પાટલા ઉપર, એ તારું ખરેખરનું વાસ્તુ નથી, એ તો પરઘરનું વાસ્તુ છે, સ્વઘરનું વાસ્તુ ખરેખર નથી. તારા જે અનંત ગુણોનો વૈભવ અને તારા સ્વપ્રદેશ, જે પ્રદેશોમાં તારા અનંત ગુણ રહેલા છે, એ ક્ષેત્રમાં, એ પ્રદેશમાં, એ ગુણોમાં વાસ કર, એ તારું વાસ્તુ. વસ્તુ સાચું છે, એમાં વસવું તે સાચું વાસ્તુ છે. એને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં વસવું એ ભૂલ છે, અપરાધ છે. ભૂલ છે અને અપરાધ છે. પરમે પોતાનું માન્યું, જે પોતાનું નથી એમાં પોતાપણાનો અધિકાર સમજે છે, એ અપરાધ છે. શ્રી ગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે, કે હે જીવ, તું તારા આત્માને ચૈતન્ય સ્વરૂપ જાણીને તેની સેવા કર. તેની સેવા કર એટલે એ સેવ્ય છે, સેવવા યોગ્ય છે, પોતાપણે સેવવા યોગ્ય છે, પોતાપણે અનુભવ કરવા યોગ્ય છે, એને સેવા કહેવામાં આવે છે. અને અમે અમારા ભગવાનની સેવા કરીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ, બહુમાનથી, આદરથી એમને પોતાપણે પોતાના સેવ્ય તરીકે જાણવા, સ્વીકારવા, એને સેવા કરી એમ કહેવામાં આવે છે. કહે છે કે તારા આત્માને ચૈતન્ય સ્વરૂપ જાણીને, રાગ રહિત ચૈતન્ય સ્વરૂપ એટલે રાગ રહિત ચૈતન્ય સ્વરૂપ જાણીને એની સેવા કર, એનો અનુભવ કર, એનો આદર કર, તેનાથી તારું કલ્યાણ થશે. પોતે જ કલ્યાણમય છે, કલ્યાણ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, એની સેવાથી, એના આદરથી અકલ્યાણનું કોઈ પરિણામ રહેતું નથી, દુઃખનું કોઈ પરિણામ રહેતું નથી. આ સ્વઘરમાં આવવાનો ઉમંગ કોને ન આવે? પોતાના ઘરમાં, અને તે પણ અનંત ગુણ વૈભવ છે એવા વૈભવશાળી ઘરમાં, સ્વઘરમાં વસવાનો ઉમંગ કોને ન આવે? એમ કહે છે ગુરુદેવ શ્રી. હર્ષ આવે છે, માનેલા સ્વઘરમાં. તો આ તો પોતાનું શિવપદ છે, નિજ પરમ પદ છે, પરમાત્મ પદ છે, મહા આશ્ચર્યકારી અદભુતથી અદભુત ગુણોનો જેમાં નિવાસ છે, એવું અનંત ગુણ નિધાન છે, એને પ્રાપ્ત કરવાનો ઉમંગ કોને ન આવે? એનો ખરો ઉમંગ આવે છે ત્યારે જીવ આખા જગતની દરકાર છોડી દે છે, જ્યારે પોતાના સ્વઘરમાં આવવાનો ઉમંગ આવે છે ત્યારે બધાની સાવધાની ને બધાની દરકાર થી છોડી દે. મારે આ જ કામ છે, આ જ મારું કામ હતું, અત્યાર સુધી આ કામને હું ભૂલ્યો હતો, હવે જગતને જેમ જાણવું હોય તેમ જાણે, માનવું હોય તેમ માને, ગણવું હોય તેમ ગણે, હું મારા સ્વઘરમાં વસવા માગુ છું, સ્વરૂપ ગુપ્ત થઈને રહેવા માગુ છું, સ્વરૂપ ગુપ્ત થઈને સ્વરૂપમાં નિવાસ કરવા માગું છું. એ સંબંધમાં મારે કાંઈ બીજો વિકલ્પ કરવાની આવશ્યકતા નથી. કેમ કે એવા જીવોનો બહારનો વ્યવહાર ઓછો થાય છે, સાવધાની એમાં ઓછી હોય છે, એમાં બીજા જેટલો એને રસ આવે છે એમ બીજાને પણ દેખાતું નથી, ત્યારે એમ કહે છે કે આ બરાબર વ્યવહારમાં નથી. બીજાને શું લાગે છે? જેને સંબંધ છે એને એમ લાગે છે કે આ બરાબર વ્યવહારમાં વ્યવહારમાં નથી તો નથી. પછી એ વ્યવહારની બહુ દરકાર થતી નથી એવો મૂળ આવે છે. આત્મામાં પરિણમન થાય કે ન થાય પણ વ્યવહાર બધો બરાબર થતો હોય શું રાખે છે. આત્મામાં તો આપણે પરિણમન કરવું જ છે, એનો પ્રયત્ન કરીએ છીએ, એના માટે શાસ્ત્ર વાંચન શ્રવણ કરીએ છીએ, વિચાર કરીએ છીએ, તત્વનો અભ્યાસ કરીએ છીએ, પણ વ્યવહારનો જ્યાં પ્રસંગ હોય ત્યાં બરાબર વ્યવહાર થશે બહુ જોઈએ. આમ અંદરથી પકડ છોડતો નથી, પછી તો બહારમાં થવું હોય એટલું થાય છે, બધે પહોંચાય ક્યાંક ન પણ પહોંચાય એવા કારણો બને, પણ એના અભિપ્રાયમાં તો એમ છે કે મારે બધો વ્યવહાર બરાબર નક્ષિક જાળવવો છે, સાચવવો છે, મારા વ્યવહારમાં ક્યાંય ખામી પહોંચવા દેવી જ નથી. બસ આત્મામાં આવવા માટે આ મોટી ખામી છે. અંદરમાં પણ સાવધાની રહે કે બહારના વ્યવહારમાં પણ સાવધાની રહે એવું બનતું નથી. એકની સાવધાનીમાં બીજાની સાવધાનીનો સદાય અભાવ રહે છે. કઈ સાવધાની કરવી, કોની કરવી એનો વિવેક પોતાને કરવાનો. બસો ને ઓગણસાઠ જ્ઞાન ગુણને પ્રધાન કરીને આત્માને નાયક કહેવાય છે. એ આત્મામાં અનંત ગુણો છે, તે અનંત ગુણોમાં નાયક એવું નામ પ્રધાનપણે પ્રસિદ્ધપણે કહેવાય છે. એની પાછળ અનંત ગુણોમાં આત્મા જ્ઞાન પ્રધાન ગુણવાળો પદાર્થ છે એમ લેવું છે. જો કે સર્વ ગુણોને પોતપોતાના ગુણનું સામર્થ અનંત છે, કોઈ ગુણને અનંત સામર્થમાંથી થોડું પણ ઓછું સામર્થ છે એવું કોઈ ગુણ નથી. પોતપોતાના ગુણનું અનંત સામર્થ હોવા છતાં જ્ઞાનની પ્રધાનતા છે. એની પાછળ પ્રયોજનનો દ્રષ્ટિકોણ છે એમ અહીંયા કહેવા માટે છે. એમ કહેવા પાછળ, એમ મુખ્ય પ્રધાનતા આપવા પાછળ કોઈ પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ છે એમ કહેવું છે. એટલે આ મુદ્દો લીધો છે કે જ્ઞાન ગુણને પ્રધાન કરીને આત્માને જ્ઞાયક કહેવાય છે. એમાં જ્ઞાન ગુણની પ્રધાનતા કરાવી છે, મુખ્યતા કરાવી છે, અને એ મુખ્યતા કરાવવા પાછળ હેતુ એ છે કે આત્માની ઓળખાણ કરાવવી છે, આત્માનો અનુભવ કરાવવો છે, આત્માનું જ્ઞાન કરાવવું છે. એટલા માટે જ્ઞાન ગુણને પ્રધાન કરીને કહેવામાં આવે છે. અથવા તો જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણના પર્યાયથી આત્માને ઓળખી શકાતો નથી. એટલે પ્રયોજનભૂત સાધન જાણીને, શું કહેવું છે, પ્રયોજનભૂત સાધન જાણીને જ્ઞાન ગુણને પ્રધાન કરીને આત્માને નાયક કહેવામાં આવે છે. ગુરુદેવના સમયથી વિનાયક શબ્દ વધારે પ્રચલિત છે. આત્મા આત્મા એવી વાત ચાલતી હતી, પણ આત્મા જ્ઞાયક છે એવું જ્ઞાયકપણાનો જે શબ્દ છે એ ગુરુદેવના પ્રવચનથી, ગુરુદેવની વાણીથી સમાજમાં વધારે પ્રચલિત થયો છે. શું કહે છે કે આત્માને જ્ઞાયક શું કરવા કહેતા હતા. અનંત ગુણવાન આત્મા છે, બીજા પણ ગુણ છે. આનંદ તો ભોગવતાનો ગુણ છે, તો પણ આત્માને મુખ્યપણે જ્ઞાયક શા માટે કહેવાય છે એ વાત અહીંયા કરવી છે. જ્ઞાન ગુણ પોતે સ્વવિકલ્પ છે, અનંત ગુણોમાં આ એક જ ગુણ એવો છે કે જેને સ્વવિકલ્પ પણ કહેવામાં આવે છે. સ્વવિકલ્પ એટલે આ જે વિચારનો રાગનો વિકલ્પ થાય છે તે વાત નથી લીધી. વિકલ્પ શબ્દને બે અર્થમાં કહેવામાં આવે છે, બે અર્થમાં એનો પ્રયોગ છે. એક વિકલ્પ એટલે રાગ, પ્રસિદ્ધપણે રૂઢિ અર્થ એનો એવો છે.
વિકલ્પ એટલે રાગ,
એટલે વિકલ્પ એટલે રાગ. કોઈ પદાર્થ સંબંધી રાગ થાય ત્યારે એને એનો વિકલ્પ છે એમ કહેવામાં આવે. એક વિકલ્પ એટલે ભેદ, વિકલ્પ એટલે ભેદ, એને પણ વિકલ્પ કહેવામાં આવે છે. એમાં આ એક ગુણ એવો છે કે જે સ્વવિકલ્પ છે, એટલે એમાં સ્વ અને પર એવા એક ગુણમાં બે ભેદ ઉભા થાય છે, સ્વપ્રકાશક પણ અને પરપ્રકાશક પણ. એમાં સ્વ પોતે નિર્વિકલ્પણે પણ અનુભવાય છે અને પર સંબંધીનો પણ, જ્ઞેય સંબંધીનો પણ જ્ઞાનનો આકાર ઉભે છે. એને જ્ઞેય અનુસાર થતો જ્ઞાનાકાર કહેવામાં આવે છે. જ્ઞેયાકાર જેવો જ જ્ઞાનાકાર કહેવામાં આવે છે. આવો એક ભેદ વિકલ્પ જ્ઞાન ગુણ સિવાય કોઈમાં થતો નથી. ચૈતન્યમાં પણ જે દર્શન અને જ્ઞાન બે છે એમાં દર્શન નિરાકાર છે, કેમ કે એમાં આવો ભેદ નથી થતો. જ્યારે જ્ઞાનમાં સ્વ અને પર એમ બંનેને જાણવાનો ભેદ ઉત્પન્ન થાય છે. જ્ઞાનનું કાર્ય છે જાણવું, પણ સ્વવિકલ્પાત્મકપણે પણ એનું જાણવું થાય છે, એટલે જ્ઞાન સ્વવિકલ્પ છે એમ કહેવામાં આવે. કેવળ જ્ઞાન વખતે પણ સ્વવિકલ્પ છે, શુદ્ધોપયોગ વખતે પણ સ્વવિકલ્પ.
લાકડો ભેળી ગયો છે
એટલે તો વિચાર તે વિકલ્પ એમ ન લેવું, માત્ર વિચાર આવે છે એને વિકલ્પ એમ ન લેવું. જ્ઞાન સ્વવિકલ્પ છે. અર્થ કર્યો છે કે જ્ઞાન ગુણ પોતે સ્વવિકલ્પ છે, એટલે કે તે પોતાને અને પરને જાણનાર છે, આને સ્વવિકલ્પ કહે છે. કોઈ ગુણ શુદ્ધપણે રહીને, શુદ્ધપણે પરિણમીને સ્વપરને વિષય ન કરે. જો ચારિત્ર ગુણ પરને આશ્રય જાય, જો એમાં પરપણાનો સંબંધ જોડાય, પરની સાથે સંબંધ જોડાય, તો રાગની ઉત્પત્તિ થાય ને અશુદ્ધિ થાય. કોઈ ગુણને વિશે એવું નથી થતું. એ જ્ઞાન ગુણ એવો છે કે જે પરને જાણતા પણ શુદ્ધ રહેશે. જ્ઞાન ગુણમાં જ આ સ્વવિકલ્પ છે કે જે પરને જાણતા પણ શુદ્ધ રહે. પરને જાણતા અશુદ્ધ થાય એમ નહીં, પરને જાણે માટે અશુદ્ધ થાય એમ નહીં, પર જણાય માટે અશુદ્ધ થાય એમ નહીં. આવું એક જ્ઞાન ગુણમાં કારણ છે.
હવે અશુદ્ધ ક્યારે થાય? જ્ઞાન ગુણમાં જે પરને જાણે
અશુદ્ધ નથી.
હવે અશુદ્ધ
જ્ઞાન એ જ્ઞાને અશુદ્ધ થતું નથી, પણ જ્ઞાનમાં દોષ ક્યારે આવે છે?
દોષ ક્યારે આવે?
કે જ્ઞાન પોતાને ભૂલે છે અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવ એમાં થઈ રહ્યો છે, એના અનુભવ નો ત્યાગ કરી શકાતો નથી, થઈ શકતો નથી, કેમ કે પોતે અનુભૂતિ સ્વરૂપ છે. તો જ્ઞાન નું સ્વરૂપ છૂટી જાય, પણ છતાંય પોતે એવું જ્ઞાન માં ભૂલે ત્યારે જ્ઞાન નો દોષ કહીને એને અજ્ઞાન કહેવામાં આવે છે. પણ એ ભૂલવા સંબંધી નો જ્ઞાન નો દોષ છે, વેદવા સંબંધી નો જ્ઞાન નો દોષ છે. કે પરને વિધિ નહીં શકતો હોવા છતાં, પરને અનુભવી નહીં શકતો હોવા છતાં, અનુભવતો હોવાનો અનુભવ કરે છે. એને મિથ્યા અનુભવ કહે છે. પણ જાણવા સંબંધી નો જ્ઞાન ને કોઈ દોષ નથી. જાણવું એ એનું સ્વરૂપ છે, જાણવું એ એનો સ્વભાવ છે. ગુરુદેવશ્રી ચોખ્ખું તો ઘણું કર્યું છે, છતાં પણ આ વિષય વિવાદાસ્પદ બન્યો છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણો સ્પષ્ટ આવ્યો છે, પણ વિષય થોડો સૂક્ષ્મ હોવાથી અને જુદા જુદા વખતે જુદા જુદા પ્રશ્નો અથવા એક જ પ્રશ્નોના જુદા વખતે જુદા ઉત્તરો, એ બધું સાંભળીને ઘણાને એમાં તકલીફ થઈ. કેમ કે પોતાને વસ્તુનું સ્વરૂપ ભાસતું નથી, તો પછી ગુરુ કહે છે એ સાચું, ગુરુ કહે છે તો સમજીને કહે. શબ્દોમાં તો કોઈ વખત એક જ પ્રશ્નનો ઉત્તર બીજી રીતે પણ મળી શકે છે, એવું પણ બને છે. એટલા માટે જો એકલા શબ્દો પકડે કોઈ એમ કે મેં જે પ્રશ્ન તમે પૂછ્યો એ જ પ્રશ્ન મેં પૂછ્યો, પણ તમને આમ જવાબ દીધો અને મને આમ જવાબ દીધો, એમ કે આત્મા અનુભવ વૃત્તિ પોતાની પર્યાયને જાણે છે કે નહીં, તો કોઈને એમ કહ્યું કે વેદે છે ને કોઈને એમ કહ્યું કે જાણે છે, બે જવાબ છે, બે વાત આવે છે. વેદે છે એમ કહ્યું ને જાણે છે એમ ન કહ્યું, ત્યારે એમ કહ્યું નથી જાણતો, પર્યાયને જાણતો નથી, એવું મારી સમજ બરાબર લાગે છે. ગુરુદેવ હું સમજું છું તેમ કે છે, એમાં ભૂલ પડે છે. એટલા માટે શબ્દ પ્રમાણે અર્થ ગોઠવવાને બદલે એનો ભાવ ભાસવો આ મુખ્ય વાત છે. જેમ કે એક જગ્યાએ એમ કહ્યું કે આત્મા પરને જાણતો નથી, બીજી જગ્યાએ એમ કહ્યું કે આત્મા પરને જાણે છે, કયું માનશો? સમય સાર ની છઠ્ઠી ગાથામાં આત્મા પરને જાણતો નથી એવું જુદું વચન છે. તમારે સાંભળવું હોય તો અત્યારે ટેપમાં સંભળાવી દો. એમ કહ્યું કે અનેક જગ્યાએ આત્મા પરને જાણે છે એવું પણ વચન છે, બે ગુરુદેવના વચન છે, અને બે વચન માત્ર વચનથી જોવો તો પરસ્પર વિરુદ્ધ છે, તો એમાં અવરોધપણો શું છે એમ જાણવું પડશે અને એમ સમજવું પડશે. ફક્ત ગુરુદેવે કહ્યું છે અને આ એમના શબ્દો છે એવું ચાલતું નથી, એમ સમજવું પણ નજરી. પછી ચર્ચા કરવાનો બહુ સમય નતો એવો, પણ એટલું ધ્યાન કરવું, જાણે છે એમ પણ કહ્યું છે ને નથી જાણતો એમ પણ કહ્યું છે. એમને કહ્યું જ્યાં જાણે છે એમ કહ્યું છે ત્યાં વ્યવહારથી જાણે છે એમ લેવું, પણ ખરેખર નથી જાણતો એમ કે એમ લેવું, અને વ્યવહારથી જાણે જાણે છે માટે ખરેખર નથી જાણતો એમ લેવું, પણ એ સમજ બરાબર નથી. કેમ કે સ્વપર પ્રકાશકપણાનો જે શક્તિ છે એ નિશ્ચય શક્તિ છે. પરને જાણવું એમ કથન કરવું તે વ્યવહાર છે. કેમ કે નિશ્ચય પરિણમનમાં પરની અપેક્ષાથી કથન આવ્યું માટે એને વ્યવહાર કર્યો. પણ પરને જાણે છે નિશ્ચયથી, અને પર પ્રકાશનપણું નિશ્ચયથી છે. સ્વપ્રકાશનપણું અને પર પ્રકાશકપણું બંને નિશ્ચય ધર્મ છે અને નિશ્ચય શક્તિ છે અને નિશ્ચય પરિણમન છે, પણ એના કથનને વ્યવહાર કહેવામાં આવે. બરાબર કે સોને જાણે છે એમ કહેવું તે નિશ્ચય, પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર. એમ બે ભેદ પાડ્યા છે, કથનના ભેદ પાડ્યા છે. પરિણમનમાં નિશ્ચય વ્યવહાર એવું છે કેમ કે સ્વપર પ્રકાશક પણ નિશ્ચયથી છે, સ્વપર પ્રકાશક પણ વ્યવહારથી નથી, એ તો નિશ્ચય છે. એટલા માટે અને જ્યાં પરને જાણતો નથી એમ કહ્યું તો શા માટે પ્રશ્ન એવું છે તો પરને જાણતો નથી એવું ચોખ્ખું શા માટે થયું? એવું એટલા માટે થયું કે પરને અનુભવતો નથી. તો અનુભવની વિવિક્ષા ત્યાં છે. કહેવાનો ત્યાં ભાવાર્થ ભાવાર્થને તાત્પર્ય એમ છે કે પરને અનુભવી શકતો નથી માટે પરને જાણતો નથી એમ કહેવું છે. પરને જાણવાના નિશ્ચય જ્ઞાનનો ત્યાં પર પ્રકાશકપણાનો ત્યાં નિષેધ કરવો છે એવું કહેવાનો અભિપ્રાય નથી. જ્ઞાન ગુણ છે એ જ વિષય છે, એજન્ડા ઉપર એ જ વિષય છે. જ્ઞાન ગુણ પોતે સ્વવિકલ્પ છે એટલે કે એનો અર્થ, સ્વવિકલ્પનો અર્થ અહીંયા એવો કે તે પોતાને અને પરને જાણનાર છે.
બરોબર,
પોતાને અને પરને જાણનાર છે એમાં જ્ઞાનનો પર્યાય એકાંતે પરાવલંબન કરીને જાણે ત્યારે સ્વને ભૂલે એ જ્ઞાનનો દોષ છે. એ પ્રકારે પરિણમો એ જ્ઞાનનો સ્વાભાવિક ધર્મ નથી. સ્વમાં રહીને, સ્વાશ્રયપણે રહીને સ્વને અનુભવતા પર એમાં જણાય છે કે મારામાં કોઈ પરની યાદિ નથી એમ પર સંબંધીનું જ્ઞાન થાય છે. શુદ્ધોપયોગ કાળે પણ થાય છે. શુદ્ધોપયોગમાં એકલા સ્વનો અનુભવ થયો ત્યાં એવું જ્ઞાન થયું કે મારામાં રાગ પણ નથી અને પર પણ નથી, વિકલ્પ નથી, પણ જ્ઞાન તો થયું જ છે ત્યાં, બીજો કોઈનો મને અનુભવ આમાં થયો નથી. પછી સ્વવિકલ્પ વિચાર દશામાં આવે ત્યારે બરાબર એને ખ્યાલ આવે છે કે મારામાં રાગનો પણ અનુભવ નથી થયો મને, કેમ કે હતો નહીં રાગ. પરનો પણ અનુભવ નથી થયો કેમ કે મારામાં પર નહોતો, એકલો મને સ્વનો જ અનુભવ થયો છે એ પર સંબંધીનું જ્ઞાન થઈ ગયું. વિકલ્પ કરીને પરનું જ્ઞાન કરે તો જ પરનું જ્ઞાન થયું ગણાય એવું કોઈ જ્ઞાનને ફરજ પાડી શકાતી નથી કે એવું બંધન જ્ઞાનને નથી. એટલે જ્ઞાન ગુણ એક જ એવો ગુણ છે. અનંત ગુણમાં કોઈ વિશિષ્ટતા હોય તો એ જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ કોઈ એવો ગુણ છે કે જે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વપરને જાણવાનું સામર્થ્ય નથી. અથવા આત્મા સિવાય જગતમાં બીજા પદાર્થોની હૈયાતી પ્રસિદ્ધ થઈ આત્મા સિવાય બીજા પણ અનેક પદાર્થો છે એવી જે હૈયાતી પ્રસિદ્ધ થઈ એનું કારણ જ્ઞાન છે. મિત્ર કેમ ખબર પડે? કેમ કે જળ પદાર્થોને તો ખબર નથી પોતાની હૈયાતી. જ્ઞાનને જ ખબર પડે છે કે મારા સિવાય બીજા પણ છે. આ માટે પરને ન જાણે સર્વથા એ વાતો સામાન્ય બુદ્ધિથી પણ બેસે એવી નથી. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વપરને જાણવાનું સામર્થ્ય નથી. એવા શાસ્ત્રોમાં અધ્યાત્મ વિષયક કથન પણ આવે છે. નિશ્ચયથી આત્મા પરને જાણતો નથી. જ્યારે હું મારા આત્માને અનુભવ કરું છું ત્યારે મને એકલો મારો આત્મા જણાય છે એના ઉપર વજન દેવા માટે ખરેખર અત્યારે મને કોઈ પર જણાતું નથી એમ કહેવાય છે. તો આગમમાં પ્રસિદ્ધ છે કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે. કે આગમના વિષયને તોડીને ઉલ્લંઘન કરીને કોઈ કહેવા ધારે છે એમ ક્યાં વિચારવું નહીં. એ વિષયને ગૌણ કરો. પર પ્રકાશક છે એમાં પર વિષય થાય છે. પરનું આ જીવને પ્રયોજન નથી. પરની સાથે આ જીવને સંબંધ રાખવાનું પણ કોઈ પ્રયોજન નથી કેમ કે પર પદાર્થ જીવ છે. તેથી તેને ગૌણ કરવો, એને ગૌણ કરાવવામાં આવે એવા કથનથી પરની ગૌણતા કરાવવામાં આવે તો એ હેતુ ક્યાં બરાબર છે? એ હેતુથી એ કથન બરાબર છે.
બરોબર,
પણ આગમ જ્ઞાનને ભૂલી જાય કે આગમ જ્ઞાન થી વિરુદ્ધ કોઈ સમજણ કરી નાખે તો ત્યાં ગ્રહિત મિથ્યાત્વ નો પ્રશ્ન. મંદિરનું પ્રતિબિંબ પડે છે. મંદિર જ્યારે જ્ઞાનમાં જાણે છે ત્યારે જાણનાર એવા જ્ઞાનમાં મંદિરનું પ્રતિબિંબ પડે છે. આંધળા નહીં પડે. આંધળા એમ કે મને લાલ પીળા દેખાય. આંધળો એમ કે મને લાલ પીળા દેખાય છે. ક્યાંથી દેખાય છે? શું કે છે?
લાલ પીળા દેખાય છે.
શું કે છે આંધળો? આંખ બંધ કરીને શું કે છે? તમે તો એમ કે છો આંખ બંધ કરે તો ન દેખાય. બરાબર ને? આંધળો શું કરવાનો? આંખ બંધ કરીને એમ કે છે કે લાલ પીળું દેખાય છે. એકાંત પર પ્રકાશક પણ જાણીને જ્ઞાનને દોષિત ઠરાવવામાં આવે છે. આ જ્ઞાન દોષિત છે એમ છે. એટલે જ્ઞાન તો સ્વપર પ્રકાશક પણે સદાય છે, તો પણ પરની મુખ્યતામાં સ્વને ભૂલે છે ત્યારે તેને અજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનનું જ અજ્ઞાનત્વ છે. એવી રીતે સ્વપર પ્રકાશક પણ છે. એટલે જ્યાં લક્ષ ન હોય ત્યાં જણાતું હોવા છતાં ન જણાય. એમ કે કોઈ માણસ ને આંખ ખુલ્લી છે, ઉપયોગ બીજે છે, લક્ષ નથી. ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું લક્ષ નથી. તો સામે પદાર્થ છે તો એના કીકીમાં પ્રતિબિંબિત થાય છે કે બંધ થઈ જાય? પ્રતિબિંબ પરમાણુ બંધ થઈ જાય છતાં લક્ષ નથી. તો એમ કે મને ખબર નથી ભાઈ, તમારી આંખ ખુલ્લી હતી, તમે ત્યાં જ જોતા હતા. તો જોતો હોઈશ પણ મારું ધ્યાન નહોતું. એમ કે છે કે નહીં, મારું લક્ષ નહોતું. આ તો અનુભવ ગોચર વાત છે કે એમ જાણતો હોવા છતાં ન જણાય એવું બને છે. એમ પોતાના સ્વવેદન ઉપર, જ્ઞાન વેદન ઉપર લક્ષ નથી એટલે એને વેદન તિરોભૂત થયું એમ કહેવાય છે. છે છતાં નથી જણાતું એમ કહેવાય છે. ગુરુદેવ વધારે સ્પષ્ટ એમ કરતા હતા એક દૃષ્ટાંત આપીને કે લાપસીનું તપેલું મૂક્યું હોય, જાય છે ને ખોડિયાર ખોડિયાર લાપસી કરવા, ત્યારે તો નીચે કરે લાકડા છાણા, એમાં લીલા લાકડા છાણા આવી ગયા, ધુમાડો બહુ થાય, તપેલું ન દેખાય. ધુમાડા આડે 50-100 માણસ ને લાપસી કરી હોય એનું તપેલું ન દેખાય. તપેલું નથી ત્યાં એમ. રાગ ના ધુમાડા આડે તને જ્ઞાન ન દેખાય માટે ત્યાં જ્ઞાન નથી એમ કઈ છે. જ્ઞાન વેદન ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. અબાર ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી જ રહ્યો છે એમ કે છે. પણ અનાદિ બંધના વશે કર્મ ઉપર રાગ ઉપર લક્ષ હોવાને લીધે એ પોતાને જાણતો હોવા છતાં જાણતો નથી, વેદતો હોવા છતાં વેદતો નથી. એમ સ્વપ્રકાશક પણ ચાલુ છે અને પરને તો જાણી જ રહ્યો છે એકાંત કરીને. એટલે સ્વપ્રકાશક પણ છે. રાગ ઉત્પન્ન ના થાય, રાગ રહિત સ્વરૂપમાં લીનતા થાય ત્યારે. રાગ રહિત એવું જે આત્મ સ્વરૂપ છે એમાં લીન થઈ જાય, તન્મય થઈ જાય, રાગ ઉત્પન્ન થતો બંધ થઈ જાય. આટલી નાની ટૂંકી વાત છે. રાગ રહી છે એમાં તન્મય થાય, લીન થઈ જાય, બસ નહીં રાગ ની ઉત્પત્તિ. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વ પરને જાણવાનું સામર્થ્ય નથી અથવા કોઈ પણ ગુણમાં એવો બીજા પદાર્થનો ભાસ થતો નથી. એ જ્ઞાનમાં જ બીજા બીજો પદાર્થ ભાસે છે, એને પ્રતિભાસ કહે છે. એટલા માટે કે જેવો પદાર્થ છે એવો જ અહીંયા જ્ઞાનાકાર ઉપજે છે, માટે જ્ઞાનમાં અન્ય પદાર્થ ભાસે છે એમ કહેવામાં આવે છે. અને બીજા કોઈ પણ ગુણમાં એવું ભાષ્યમાન પણ થતું નથી અન્ય પદાર્થ. જેથી જ્ઞાન સિવાય બધા ગુણો, ગુણો એટલે ગુણોનું પરિણામ દેવું, આ ગુણ તો બધા ગુણપણે નિર્વિકલ્પ જોવાય છે. જ્ઞાન ગુણે ગુણ સ્વરૂપે તો નિર્વિકલ્પ છે, પરિણામની વાત ચાલે છે. અહીંયા ગુણ કહેતા પરિણામ સમજવું, નહીતર વળી શબ્દ નહીં મારા મારી થાય. બધા ગુણ નિર્વિકલ્પ છે, આત્મા પણ નિર્વિકલ્પ છે, આત્માના બધા ગુણો નિર્વિકલ્પ છે. પણ એ જ્ઞાન ગુણ નું પરિણામ સ્વવિકલ્પ છે, સ્વપર પ્રકાશક હોવાને લીધે. અને બાકીના આનંદ, આનંદનું પરિણામ નિર્વિકલ્પ છે, શ્રદ્ધાનું પરિણામ નિર્વિકલ્પ છે, દર્શનનું પરિણામ નિર્વિકલ્પ છે, એમ બધા ગુણોનું પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનનું ગુણનું પરિણામ સ્વપર પ્રકાશકપણે સ્વવિકલ્પ હોવાથી આત્મા સમજવો સહેલો પડે છે.
બરોબર,
જ્ઞાન લક્ષણથી જ્યાં આત્મા ઓળખાયો છે ત્યાં પણ એમ કહ્યું કે જ્ઞાન સાકાર છે, સ્વવિકલ્પના બદલે ત્યાં એવું
સાકાર
સાકાર છે. બીજા બધા ગુણો નિરાકાર છે એમ કહેવું પડે છે, જ્યારે આ જ્ઞાન ગુણ છે એ સાકાર છે એમ કહેવાય છે. એટલે સાકાર છે, એવું એટલે સાકાર છે. જ્ઞાનમાં જેવો પદાર્થ છે એવું જ સ્વરૂપ બરાબર નિશ્ચિત કરી શકાય છે, સ્વપર પદાર્થ સ્વ ને પર બંનેનું, માટે એને સાકાર કહેવામાં આવે છે. અસ્તિત્વમાં એવો વિકલ્પ નથી, અસ્તિત્વનું પરિણામ નિર્વિકલ્પ છે, બધા જ ગુણોનું પરિણામ નિર્વિકલ્પ છે એ જ્ઞાન સિવાય. એ જ્ઞાન ગુણમાં જ આ વિશેષતા છે, અનંત ગુણમાં આ એક જ ગુણ એવો છે, બાકી અનંતે અનંત એના પરિણામથી નિર્વિકલ્પ છે, કોઈ સ્વવિકલ્પ. માટે જ્ઞાનથી આત્મા પકડાય છે, જ્ઞાનથી આત્મા ગ્રહણ થાય છે એમ કહેવાય છે. સમજનાર પણ જ્ઞાન, અને સમજાના જે સમજમાં આવે છે એવો વિષય તે જ્ઞાન સ્વભાવ એમ છે. પોતે સમજનારને પોતાનો સ્વભાવ સમજાય છે, વિષય પણ પોતે
પોતે,
સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે પોતે એમ કહે છે. એનો સબ્જેક્ટ પણ પોતે, એનો ઓબ્જેક્ટ પણ
પોતે
પોતે છે. વ્યાકરણ ભણ્યા હોય તો એની સેન્સ બરાબર પકડાય.
જ્ઞાન સિવાયના બીજા ગુણો જે છે એ શુદ્ધ ને અશુદ્ધ દશામાં સુખ એને થાય, અશુદ્ધ હોય
એમ કે ચારિત્ર હોય તો રાગ રાગ ઉત્પન્ન થાય
છે, તો એ નિર્વિકલ્પ
કહેવાય. એનું પરિણામ જ નિર્વિકલ્પ એમ
એમ કે ને,
પરિણામ જ નિર્વિકલ્પ.
અશુદ્ધતામાં જે
દુઃખ છે એ નિર્વિકલ્પ છે, દુઃખ પીડા વેદના તો પછી એને શું કહેવું, કેવું કેવી પીડા થાય છે પૂછવામાં આવે છે, કેવી પીડા થાય છે તો શું કહે, પીડા થાય છે દુખે છે,
દુખે છે પીડા,
પીડા થાય છે તો દુખે છે, દુખે છે તો પીડા થાય, બીજે શું કહે.
બરોબર,
બીજો શું ભેદ પાડે,
એ રીતે
એની તમે તારતમ્ય ઓછી વ્યક્તિ બતાવી શકો, બહુ દુખે છે કે થોડું દુખે છે. એમ કે ભાઈ બહુ દુખે છે, બહુ દુખાવો હોય, થોડું દુખતું હોય તો એમ કે થોડું દુખે છે, પણ કેવું દુખે છે તો કે કેવું દુખે છે, દુખે છે નામ દુખે છે, એમાં તો કઈ બીજું ભેદ પાડી શકાતો નથી.
શ્રદ્ધાનું ઊંધું પરિણામ છે મિથ્યાત્વનું,
એટલે તો પૂછીએ છીએ આપણે કે આ શરીર તે હું છું એવું વિકલ્પ તમારે શ્રદ્ધામાં કરવો પડે છે, આવો શરીર વાળો હું છું એમની શ્રદ્ધામાં વિકલ્પ કરવો પડે છે, નહીં કરવો પડે. કઈ ગણવું પડતું નથી, ખબર છે કે મારી મૂડી આટલી છે, વિકલ્પ નથી કરવો. મમત્વ થાય છે એમાં નિર્વિકલ્પ પણ એટલે તો અભિન્નતા સાધે છે. પર પદાર્થ પર છે એટલે સ્વ નથી એવો ભેદ છે, તફાવત છે, તો પણ મમત્વના કાળે જીવ અભિન્નતા સાધે છે. નવું મકાન બાંધ્યું હોય ને એમાં કોઈ ખીલો મારે, પાડોશી આવીને એમ કે તમારા ઘરમાં તડકો આવે છે એટલે અહીંયા દોરી બાંધવી છે, જરા એક ખીલો મારું છે, અને એમાં વગર પૂછે માર્યો, પેલું ગાબડું પણ ગાબડું, નવું મકાન બાંધ્યું હોય, રંગ રોગાન પાલિશ કર્યું હોય, અને એમાં હરખાઈનું એક મેટનો ખીલો લઈ વગર પૂછે પેલું ગાબડું, ક્યાં ગાબડું પડ્યું, મકાનમાં પડ્યું કે આત્મામાં પડ્યું,
આત્મામાં પડ્યું.
પેલા ભાઈ હું કર્યું ત્યાં એને જ્યાં મમત્વ છે ત્યાંથી કાંકરીઓ ખરવી જોઈએ, આ તો ખીલો નહીં પણ ખીલી મારે કોઈ ચીજ ઘરે ખોટો ડીંગાડવા કે કઈ વસ્તુ થી ડીંગાડવા ત્યાંથી કાંકરીઓ ખરવી જોઈએ. અભિપ્રાય છે પછી થાય ગમે તે, પણ એને જ્યાં મમત્વ છે ત્યાંથી તો કાંકરી ખરવી જોઈએ. આવો નિર્વિકલ્પ છે મમત્વના વિષયમાં, એટલે દુઃખી બહુ થાય છે. એ આત્માને જ્ઞાયક કહેવા પાછળ શું પ્રયોજન છે એ અહીંયા પ્રયોજન દ્રષ્ટિકોણથી સમજવું જોઈએ કે આત્માને મુખ્યપણે જ્ઞાયક શું કરવા કહેવાય છે. આવું દીપચંદજીએ તો એક પ્રકરણ લીધું છે અનુભવ પ્રકાશની અંદર કે અનંત ગુણોમાં આત્મા જ્ઞાન પ્રધાન ગુણવાળો પદાર્થ છે. અનંત ગુણો હોવા છતાં આત્મા જ્ઞાન પ્રધાન ગુણવાળો પદાર્થ છે એમ જ્ઞાન ગુણની પ્રધાનતા કરીને આત્માને વાત કરે છે ત્યાં, એનું એક કારણ છે.
સમીકરણમાં
જ્ઞાન માત્ર એનું કારણ એ છે, જ્ઞાનની પ્રધાનતા કરી છે. ગુરુદેવના પ્રવચનમાં પણ જ્ઞાયક શબ્દ વધારે આવ્યો છે, એમાં પણ જ્ઞાનની પ્રધાનતા કરી છે. જ્ઞાન માત્ર કહો કે જ્ઞાયક કહો એક જ વાત છે, બે વાત નથી. અને ઓળખવાથી માંડીને સ્વસંવેદનથી માંડીને જ્ઞાનની પ્રધાનતા છે. આનંદ પણ જ્ઞાનમાં ગણાય છે કે મને આનંદ આવ્યો એ કોને ખબર પડી, આનંદને ખબર નથી, આનંદની સમ્યક દર્શનને ખબર નથી, સમ્યક દર્શનની એમ કે જ્ઞાનને બધી ખબર છે કે સમ્યક દર્શન થયું, આનંદ થયો, બીજા આનંદ ગુણ અભેદ થઈને આખો આત્માનું શુદ્ધ પરિણમન થયું, શુદ્ધ પરિણમન અંશે થયું, સ્વરૂપાચરણ આદિ વિતરાગતા થઈ અંશે થઈ, હજી અંશે બાકી છે, બધી ખબર જ્ઞાનને પડે છે. અને તમામ પદાર્થોમાં વિવેક જ્ઞાન કરે છે, એટલું કરે છે, એ તમામ પદાર્થમાં વિવેક જે કરે છે એ જ્ઞાન કરે છે. જ્ઞાન છે એ જાણે છે રાગને, કે જ્ઞાન રાગનો નિષેધ કરે છે? પ્રશ્ન શું કર્યો?
જાણે છે કે નિષેધ કરે છે?
એક રાગ છે પોતાનો ને પોતાનો, એ સમ્યક જ્ઞાની ને જ્ઞાનમાં જ્ઞેય છે કે આ જ્ઞાનમાં એમ જ્ઞાની જાણે છે કે આ ટાળવો જોઈએ, આ રાગ સારો નથી, રાગ મને સારો નથી, હું વિતરાગી હોવાથી રાગ માટે મારા માટે સારો નથી, હું રાગ કરું તે ઠીક નથી, એમ જ્ઞાન જાણે કે જ્ઞાન માત્ર રાગને જ્ઞેય તરીકે જાણે? આવો પ્રશ્ન પૂછ્યો. ખરેખર તો જ્ઞાનના સ્વભાવ પ્રમાણે રાગ જ્ઞાનનું જ્ઞેય છે.
બરોબર.
જેમ પર જ્ઞેય પ્રયોજન જેની સાથે નથી, એવું પણ આત્મામાં જ્ઞાનનું જ્ઞેય છે. બે લાકડું લાકડું તરીકે, લીમડો લીમડો તરીકે દેખાય છે, બારમાં ઝાડ છે, અને યાર કંઈ પ્રયોજન નથી જ્ઞાન, એક પ્રતિબિંબ પડે છે. એમ જ્ઞાનનું પણ, રાગનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ જ પડે છે. આટલી જ્ઞાનની મર્યાદા છે. પણ ચારિત્ર અપેક્ષાએ જ્ઞાનનું વર્ણન કરતી વખતે એમ કહેવાય, આ ન્યાયસર છે
પછી,
કે જ્ઞાન રાગ છે તે ઉપાધિ નથી, રાગ જે છે હે છે.
બરોબર. ચારિત્રના દ્રષ્ટિકોણથી જ્ઞાનનું,
કેમ કે હે ઉપાધિ પણ કરવું એ આદરવું આચરવું છે, આચરણ ચારિત્રનો વિભાગ છે. તો ચારિત્રની મુખ્યતાથી જ્ઞાનની વિવિક્ષા કરવી હોય ત્યારે એમ કહે કે જ્ઞાન રાગને હે જાણે છે અને ઉપાધિ જાણતો નથી. ઉત્તર એ પાછું પણ વિવેક થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાનમાં એવો વિવેક થયો એમ કહેવામાં આવે છે કે રાગ આદરણીય નથી, રાગ નિષિદ્ધ છે. જ્ઞાનનો વિવેક છે એમ કહેવાય છે. નહીતર તો ભેદ જ્ઞાન માં એમ થાય, જરાક જગ્યા ઘણે છે. તો પરનો નકાર આવે છે, રાગ નો નકાર, ભેદ જ્ઞાન શું કરે છે? સ્વનું ગ્રહણ છોડે છે, રાગાદી નો નિષેધ કરે છે. આ નહીં, હું આ નહીં, તો એમાં દ્વેષ થયો. ભેદ જ્ઞાન દ્વેષ કરે છે કે નહીં? પોતે જે નથી એ સ્વરૂપે જાણે છે કે હું આ નથી, રાગ તે હું નથી. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતો પર્યાય અંશ એ સ્વરૂપ પોતાનું ન હોવાથી હું આ નથી એમ જ્ઞાન જાણે છે, દ્વેષ નથી કરતો. એને વિવેક કહેવામાં આવે છે. ભેદ જ્ઞાનનું બીજું નામ વિવેક છે. પણ વાત થોડી અટપટી થઈ જાય છે આમાં કોઈ વાત, અને કોઈ ગેરસમજણથી એમ કહી જાય કે જો પરનો પર પ્રત્યે દ્વેષ થાય છે તો હે ઉપાદેયનું એક પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું કે આત્મા વિતરાગ ભાવે સ્વરૂપમાં સ્થિર થઈ જાય ત્યારે સ્વરૂપનું એવું અભેદ ભાવે ગ્રહણ છે કે ગ્રહણ કરવા યોગ્ય સર્વ ગ્રહણ થઈ ગયું અને છાંડવા યોગ્ય બધાનો ત્યાગ થઈ ગયો. આનું નામ પારમાર્થિકપણે હે ઉપાદેય કર્યું એમ કહેવામાં આવે છે, કે જ્યાં હે ઉપાદેયપણાનો વિકલ્પ નથી, જ્યાં વિધિ નિષેધનો વિકલ્પ નથી.
ઉપાદેય
પોતે ઉપાદેય તો છે, પણ રાગ નથી ઉપાદેયતાનો, વિતરાગ ભાવે ગ્રહણ છે. દ્રષ્ટાંતમાં તો દ્રષ્ટાંતની મર્યાદા, એ દ્રષ્ટાંત એમ કેવું છે કે આત્મા છે તો પણ આત્મા ત્યાં જોતો નથી, પણ જે પરપ્રકાશન છે એમાં તો સામે જેવી પરિસ્થિતિ હોય એવો જ ફોટો પડે. ધુમાડો વધારે હોય તો ધુમાડો વધારે દેખાય ને એની આદેશમાં રહેલું તપેલું ન દેખાય, એમાં જ્ઞાનનો દોષ નથી. ત્યાં તપેલું ન જણાય એ જ્ઞાનનો દોષ નથી. પણ જેણે તપેલું મૂક્યું છે લાપસીનું આંધણ એને તપેલામાં મૂક્યું છે, અને છતાંય તપેલું ન દેખાય ત્યારે એ તપેલાના એની હયાતીને ન સ્વીકારે તો એના જ્ઞાનનો દોષ છે. મને તપેલું દેખાતું નથી માટે હું માનવા તૈયાર ન થાવ, તપેલું છે હું ન માનું, મને દેખાય તો માનું. પર વસ્તુ જણાતી હોવા છતાં જણાતી નથી એમ માને તે જ્ઞાનનો દોષ છે. જણાતી હોવા છતાં જણાતી નથી એમ જાણે તો જ્ઞાનનો દોષ છે. એમ પ્રશ્ન, મૂળ પ્રશ્ન શું છે? મૂળ પ્રશ્ન સિદ્ધાંતનો છે કે પ્રશ્ન એમાં વિધિ એવી છે કે મુખ્ય ગૌણ કરવાની વાત છે.
બરાબર,
મુખ્ય ગૌણ કરવાની વાત છે. જણાતી નથી એમ કેવું જ્યાં ગૌણ કરવાની વાત છે. જણાતી હોવા છતાં સર્વથા જણાતી નથી એમ માનવાની વાત ત્યાં નથી. એમ માને તો બીજો દોષ ઉભો થાય, જ્ઞાનના સવિકલ્પનાનો દોષ ઉભો થાય. જ્યારે એમ કહેવું હોય અધ્યાત્મ પ્રધાનતાથી કે મને મારો આત્મા જણાય છે, ખરેખર મને કાંઈ જણાતું નથી, મને મારો આત્મા જણાય છે, ત્યારે પર પદાર્થ જણાતો હોવા છતાં હું એને એટલો ગૌણ કરું છું, નહીં જાણવા તુલ્ય ગૌણ કરું છું એમ કહેવાનો ત્યાં ચોખ્ખો અભિપ્રાય છે. પણ ખરેખર જણાતું નથી એમ કહેવાનો ત્યાં બિલકુલ અભિપ્રાય નથી. પણ છતાંય ખરેખર શબ્દ વાપર્યો હોય આમ સમજીને તો દોષ નથી, અને એમ માનીએ કે ખરેખર જણાતું નથી તો ગ્રહિત મિથ્યાત્વનો દોષ છે. આ વિવાદ ચાલે છે આપણે ત્યાં. અમે હમણાં જામનગર ગયા ત્યારે આવી થોડીક ચર્ચા ચાલી હતી.
હા જી,
હા, યોગ્યાસી બ્રહ્મચારી બેન જુઓ, અરે ખરેખર કાંઈ જણાતું નથી, પર ખરેખર જણાતું નથી. હમણાં એવા એક થોડા સ્ટીકર છે અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે, પર ખરેખર જણાતું નથી. તો જે ઓછું સમજે છે એ ઘણા એમ માને છે, કહેનારનો અભિપ્રાય એમ છે કે એની બીજી વાત છે, પણ જે ઓછું સમજે છે એવા ઘણા એમ માની જાય છે કે જુઓ ખરેખર પર જણાતું જ નથી, જેટલું પરને જાણવું એ બધી ભ્રાંતિ છે. ત્યારે ત્યાં વાત કરી કે તો સમયસારના પરિશિષ્ટના 14 કળશ વાંચી જવા, 14 કળશમાં એ વાત ઉપર વજન આપ્યું છે અમ્રચંદ આચાર્યને, કે જોજે ભૂલે ચૂકે એવી વાત કરતો નથી કે પર જણાતું નથી. જ્ઞાનમાં પરને કાઢી નાખવાની વાત કરીશ તો તું જ્ઞાનને કાઢી નાખવાની વાત
કરીશ,
પોતાનો નાશ થશે. ગુરુદેવે એવી વાત લીધી છે એ પ્રવચનો કરતા કે જ્ઞાનમાં પરજ્ઞેયનો નિષેધ કરતા પરજ્ઞેયનો નિષેધ થતો નથી પણ જ્ઞાનનો નિષેધ થાય છે. આવું જ્ઞાન મને ન હો, જે કાળે જે જ્ઞાનમાં જે જ્ઞાનાકાર અનુસાર જ્ઞાનાકાર થવાનો, તે કાળે તે જ્ઞાનમાં તેવો જ જ્ઞાનાકારને જ્ઞાનનો પર્યાય થવાનો, એમાં આ નહીં આવો જ્ઞાનાકાર મને ન હો એમ કહેતા જ્ઞાનનો નિષેધ થાય છે. પણ સ્વયં જ્ઞાનનો નિષેધ થાય છે, જ્ઞાનનો નિષેધ થાય છે ત્યાં આત્માનો નિષેધ થાય છે. આત્માનો નિષેધ થાય છે એટલે આત્મા સંબંધીનો મિથ્યાત્વ ત્યાં ઉભો
થાય,
એ ગ્રહિત મિથ્યાત્વ. હા, એમ ગૌણ કરવું તે બરાબર છે, ગૌણ કરવું તે બરાબર છે. હા, છતાં પણ હું એને જાણવાનું મારે પ્રયોજન નથી એમ કરીને ગૌણ કરું, ગૌણ કરવાની વાત છે. અને એ ગૌણ કરવામાં ને અત્યંત મુખ્ય કરવામાં ભાષા વાપરવાનો દોષ નથી સમજીને. સમજણમાં ગડબડ કરે તો ભાષા સાચી હોય તો એ દોષ છે, ને ભાષા ખોટી હોય તો દોષ છે, એ તો સીધી વાત છે.
બરોબર,
2 મિનિટ રહી છે.
સર્વગુણને જાણવા માટે જ્ઞાન માધ્યમ છે,
જ્ઞાન જ માધ્યમ છે,
અને છતાંય એક ગુણ બીજા ગુણનું કંઈ કરી શકતો નથી.
જાણે એટલે કરે એવી વાત ક્યાંથી આવે? પરને જાણે તો પરને કરે એવું થોડું છે, જો પરને જાણે તો પરને કરતો નથી એમ, પરગુણ ને જાણે તો પણ પરગુણ ને કરતો નથી, બધા જ ગુણો સ્વતંત્ર છે. એ તો લીધું કે ચારિત્રમાં પણ હાનિ થાય છે તો જ્ઞાન ને કઈ થતું નથી, બરાબર. એ રીતે બધા જો દ્રવ્ય સ્વતંત્ર તો એના સર્વગુણ સ્વતંત્ર, દ્રવ્ય આખું સ્વતંત્ર ને એનો કોઈ ગુણ સ્વતંત્ર
નહીં,
એ વાત તો ન્યાય થી બંધ બેસતી
નથી.
દ્રવ્ય સ્વતંત્ર તો એના સર્વગુણ સ્વતંત્ર તો એની સર્વ પર્યાયો પણ
સ્વતંત્ર,
સર્વગુણો અને સર્વ પર્યાયો થઈને આખું દ્રવ્ય હોવાથી આખું દ્રવ્ય સ્વતંત્ર છે તો એનો એક એક અવયવ પણ સ્વતંત્ર છે, એમાં કોઈને પરતંત્રતા લાગુ પાડી શકાય નહીં. ગુરુદેવ સ્વતંત્રતા ઉપર બહુ ભાર દે છે, પદાર્થની સ્વતંત્રતાને સમજ તો તને કોઈનો આધાર લેવાની અનાદિથી બુદ્ધિ પડી છે, અથવા મિથ્યાત્વ ભાવ કે જેમાં રાગનો ને પરનો આધાર લેવાઈ જાય છે ત્યારે મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, એ મિથ્યાત્વનો નાશ થશે,
બરોબર.
અને તારા સ્વયં સિદ્ધ પદાર્થનો આધાર તને મળશે અને એમ લાગશે કે મને કોઈનો આધાર લેવાની જરૂર
નથી,
હું નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છું, કોઈની અપેક્ષા મને આ જગતમાં નથી, કોઈનો આધાર લેવાની મારે જરૂર નથી, મારા આનંદ શક્તિથી હું સંપન્ન છું, હું જ પરમાત્મા છું, હું પરમ પદાર્થ છું અને મારો મહિમા સર્વોત્કૃષ્ટ છે, કોઈથી અનુત્કૃષ્ટ નથી પણ
સર્વોત્કૃષ્ટ,
અનંતા સિદ્ધોથી પણ મારો મહિમા સર્વોત્કૃષ્ટ છે, પછી બીજી ક્યાં વાત કરવી, પરમાત્મા ને અનંતા સિદ્ધ પરમાત્મા હોતી પણ
મારો આત્મા,
મારો આત્મા સર્વોત્કૃષ્ટ મહિમાવંત છે એવું જયારે એને જણાવ ત્યારે પરિણામ અને એમાં લીન થઈને સિદ્ધ થઈને પોતે રહે એવી સ્થિતિ છે.